એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની સફરે નીકળવાના છીએ જે કદાચ આપણી દુનિયાને જોવાની રીતને જ બદલી નાખે તેવું બની શકે. ડેવિડ આર લોયનું પુસ્તક છે ધ વર્લ્ડ ઇઝ મેડ ઓફ સ્ટોરીઝ, એટલે કે આ વિશ્વ વાર્તાઓનું બનેલું છે. થોડું વિચિત્ર લાગે ને સાંભળવામાં?
હા, એટલે પહેલી વાર સાંભળીએ ત્યારે એમ જ લાગે કે આ શું વાત છે. પણ જરા ઊંડા ઉતરીએ ને તો આજના સમયમાં આ વિચાર બહુ જ મહત્વનો છે. આપણે સતત માહિતી, સમાચારો, પછી આ સોશિયલ મીડિયા, એની વાર્તાઓમાં ઘેરાયેલા રહીએ છીએ, ખરું ને?
બરાબર.
તો આપણી ચિંતાઓ છે, સમાજના દબાણો છે, પર્યાવરણની સમસ્યાઓ, આ બધા પાછળ ખરેખર કઈ વાર્તાઓ કામ કરી રહી છે? મને લાગે છે કે એ સમજવું આપણને નવી દૃષ્ટિ આપી શકે છે.
સાચી વાત છે. ખાસ કરીને અત્યારે જ્યારે સત્ય શું છે અને વાસ્તવિકતા કોને કહેવાય એ નક્કી કરવું દિવસે ને દિવસે અઘરું થતું જાય છે, ત્યારે આ પુસ્તક આપણને જાણે પૂછે છે કે ભાઈ, એ તમે જેને વાસ્તવિક માનો છો એ ખરેખર છે શું? ચાલો ને આની ઊંડી પડતો ખોલી આજે.
બિલકુલ. અને આ વિચાર જે લાવ્યા છે એ છે ડેવિડ આર લોય. એ ખાલી લેખક નથી પણ ફિલોસોફીના પ્રોફેસર છે અને ઝેન બૌદ્ધ પરંપરાના જાણીતા શિક્ષક અને વિચારક પણ છે. એમણે પશ્ચિમી શિક્ષણ જગતમાં રહીને પૂર્વીય દર્શનનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે.
ઓહ, એટલે એમની વાતમાં આપણને પૂર્વ અને પશ્ચિમના વિચારોનું મિશ્રણ જોવા મળે, ખરું ને? મેં એવું સાંભળ્યું છે કે તેઓ બૌદ્ધ દર્શનના સિદ્ધાંતોને આધુનિક મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, પર્યાવરણવાદ આ બધા સાથે જોડીને વાત કરે છે. આ જ કદાચ એમની ખાસિયત હશે.
હા, બિલકુલ, એમની ખાસિયત જ એ છે. જુઓ, એ બૌદ્ધ ધર્મના જે ગહન સિદ્ધાંતો છે ને, જેમ કે અનાત્મન, મતલબ કે હું કે અહંકાર જેવી કોઈ સ્થાયી નક્કર વસ્તુ નથી, પ્રતિત્ય સમુત્પાદ, એટલે કે બધું જ એકબીજા પર આધારિત છે, કશું જ સ્વતંત્ર નથી,
પરસ્પરાવલંબન.
હા, પરસ્પરાવલંબન. આ સિદ્ધાંતોનો ઉપયોગ કરીને તેઓ પશ્ચિમી સમાજની માન્યતાઓનું વિશ્લેષણ કરે છે, ખાસ કરીને પેલો સ્થિર અને સ્વતંત્ર અહંકારનો ખ્યાલ છે ને,
હા,
અને એના પર જે રચાયેલી સંસ્થાઓ છે, મૂડીવાદ, રાષ્ટ્રવાદ, એ બધાનું. અને મહત્વનું એ છે કે તેઓ ખાલી પુસ્તકો વાંચીને વાત નથી કરતા, પણ પોતાના ધ્યાનના અનુભવથી પણ આ વાર્તાઓને સમજવાનો પ્રયાસ કરે છે. એટલે એમની વાતમાં એક ઊંડાણ છે, અનુભવનો રણખો છે.
બહુ રસપ્રદ. તો ચાલો હવે સીધા પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. વિશ્વ વાર્તાઓથી બનેલું છે, આનો મતલબ શું સમજવો? શું આ પહાડો, નદીઓ આ બધું વાસ્તવિક નથી?
એ સત્ય છે, પણ એ વસ્તુઓનો અર્થ શું કાઢવો, એનું મૂલ્ય શું ગણવું, અને આપણે એના પ્રત્યે કેવો વ્યવહાર કરીએ છીએ, આ બધું આપણે જે વાર્તાઓ માનીએ છીએ ને એના પર આધાર રાખે છે.
અચ્છા, કોઈ ઉદાહરણ આપીને સમજાવશો?
ચોક્કસ. જેમ કે એક જંગલ લો, બરાબર?
હા.
હવે કોઈક માટે એ ફક્ત લાકડા અને બીજા સંસાધનો મેળવવાનો સ્ત્રોત છે. આ થઈ આર્થિક વાર્તા.
હા.
કોઈક માટે એ કદાચ દેવી દેવતાઓનું પવિત્ર સ્થાન છે. એ ધાર્મિક વાર્તા થઈ. કોઈ વૈજ્ઞાનિક માટે એ જૈવ વિવિધતાનું અદ્ભુત ઘર છે. એ વૈજ્ઞાનિક વાર્તા. અને કોઈક માટે એ બસ શાંતિ મેળવવાની, આરામ કરવાની જગ્યા છે. એ અંગત વાર્તા. હવે જુઓ, જંગલ તો એનું એ જ છે, પણ જેવી આપણી વાર્તા બદલાય એટલે તરત એની સાથેનો આપણો સંબંધ, આપણો વ્યવહાર, બધું બદલાઈ જાય.
બરાબર.
લોય કહે છે કે આ વાર્તાઓ છે ને એ માછલી માટે પાણી જેવી છે. એટલી બધી આપણી આસપાસ છે કે આપણે એને નોંધીએ પણ નહીં, પણ એ જ આપણા આખા અસ્તિત્વને ઘડે છે.
એટલે
પુસ્તકનો મુખ્ય હેતુ આપણને આ બધી અદ્રશ્ય પણ ખૂબ શક્તિશાળી વાર્તાઓ પ્રત્યે જાગૃત કરવાનો છે. જેમ કે તમે કહ્યું, પૈસાની વાર્તા, રાષ્ટ્રની વાર્તા, પ્રગતિની વાર્તા,
આ બધી.
હા, એકદમ બરાબર. લોય ભારપૂર્વક કહે છે કે આમાંની ઘણી જ મુખ્ય વાર્તાઓ છે, ખાસ કરીને આપણા અહંકારની વાર્તા, સતત આર્થિક વિકાસની વાર્તા, રાષ્ટ્રવાદની વાર્તા, અને પેલી પ્રકૃતિ પર વિજય મેળવીને પ્રગતિ કરવાની વાર્તા, આ બધી વાર્તાઓ હકીકતમાં આપણને અને આ પૃથ્વીને નુકસાન પહોંચાડી રહી છે. એટલે પહેલું કામ એ છે કે આ વાર્તાઓને ઓળખીએ, એમના પર સવાલ ઉઠાવીએ. એ જ એમને બદલવાની દિશામાં પહેલું અને બહુ જરૂરી પગલું છે.
અને અહીં જ કદાચ પેલી બૌદ્ધ દર્શનની વાત આવે છે, જાગૃતિની. શું આ બધી વાર્તાઓમાંથી જાગી જવાની વાત છે?
ચોક્કસપણે. લોહી બહુ સરસ રીતે જોડે છે. એ કહે છે કે વ્યક્તિગત મુક્તિ એટલે કે આપણા દુઃખમાંથી છુટકારો અને વૈશ્વિક પરિવર્તન એટલે કે આપણા સામૂહિક સંકટોનો ઉકેલ, આ બે અલગ વસ્તુઓ નથી.
અચ્છા.
હા, બંને માટે આપણે આપણને જે બાંધી રાખે છે, જે મર્યાદિત કરે છે, એવી વાર્તાઓમાંથી જાગવું પડશે. અને આ જાગૃતિ એ ખાલી જૂની વાર્તાઓ તોડવા માટે નથી, એ આપણને સભાનપણે નવી, વધુ જીવનદાયી, વધુ કરુણાવાળી, વધુ ટકાઉ વાર્તાઓ રચવાની શક્તિ અને જવાબદારી પણ આપે છે.
ચાલો ત્યારે આ મુદ્દાઓને થોડા વધુ ઊંડાણથી સમજીએ. શરૂઆત કરીએ પેલા મૂળભૂત વિચારથી કે આપણે માણસો વાર્તા કહેનારા પ્રાણી છીએ. આનો મતલબ શું?
લોહીના મતે માણસ તરીકે આપણી એક અનોખી ક્ષમતા છે. આપણે એવી વાસ્તવિકતાઓ ઘડી શકીએ છીએ જે ભૌતિક નથી, કાલ્પનિક છે, એટલે કે વાર્તાઓ. અને પછી આપણે એમાં સામૂહિક રીતે વિશ્વાસ મૂકી શકીએ છીએ. જેમ કે પૈસા. પૈસા શું છે? કાગળનો ટુકડો કે સ્ક્રીન પરનો આંકડો? પણ આપણે સૌએ એમાં વિશ્વાસ મૂકીએ છીએ એટલે એની કિંમત છે. એવી જ રીતે રાષ્ટ્ર, કાયદા, ધર્મ, મોટી મોટી કંપનીઓ, આ બધું ભૌતિક રીતે ક્યાં છે? એ બધું આપણી સહિયારી વાર્તા અને વિશ્વાસના આધારે જ ટકેલું છે. આ ક્ષમતાને કારણે જ આપણે મોટા પાયે સહકાર કરી શક્યા, સંસ્કૃતિઓ બનાવી શક્યા. પણ જો આપણે ભૂલી જઈએ કે આ બધી વાર્તાઓ જ છે, તો આ જ ક્ષમતા આપણને બાંધી પણ શકે છે.
અને આ બધી વાર્તાઓમાં સૌથી મૂળભૂત વાર્તા કઈ ગણાય? કદાચ પેલી હુંની વાર્તા.
બિલકુલ, તમે સાચા મુદ્દા પર આવ્યા. બૌદ્ધ દર્શન પણ આ જ કહે છે. આપણે જે હું કે અહંકારને પકડીને બેઠા છીએ, જેને આપણે એક સ્થિર, અલગ, નક્કર વસ્તુ માનીએ છીએ, એ ખરેખર તો એક સતત ચાલતી પ્રક્રિયા છે, એક વાર્તા છે. આપણું મન શું કરે છે? ભૂતકાળની યાદો, ભવિષ્યની ચિંતાઓ, અત્યારના વિચારો, સંવેદનાઓ, આ બધાને ભેગા કરીને સતત આ હુંની વાર્તા બનાવતું રહેશે. અને લોય કહે છે કે આ અલગ હુંની વાર્તા જ આપણી મૂળભૂત અસલામતી, ચિંતા અને પેલી ક્યારેય ન પૂરી થતી કંઈ ખૂટે છે ની લાગણી, જેને બૌદ્ધ ધર્મમાં દુઃખ કહ્યું છે, એનું મૂળ કારણ છે.
અને આ કંઈક ખૂટે છે ની લાગણી જ આપણને પછી બહારની વાર્તાઓ તરફ દોરી જાય છે, ખરું?
જેમ કે
પૈસાની વાર્તા.
હા, બરાબર. જો આપણને અંદરથી અધૂરપ લાગે, તો આપણે શું કરીએ? બહારની વસ્તુઓથી એને ભરવાનો પ્રયત્ન કરીએ. પૈસા આનું ક્લાસિક ઉદાહરણ છે. કાગળના ટુકડા કે ડિજિટલ આંકડાની પોતાની કોઈ કિંમત નથી. એની શક્તિ ફક્ત આપણા સામૂહિક વિશ્વાસ પર છે કે હા, આ મૂલ્યવાન છે. અને લોહી આધુનિક મૂડીવાદની જે મુખ્ય વાર્તા છે કે ભાઈ, સતત આર્થિક વૃદ્ધિ જ પ્રગતિ છે અને હંમેશા સારી જ છે, એની પણ સખત ટીકા કરે છે. કેમ કે આ વાર્તા પૃથ્વીને ફક્ત શોષણ કરવાના એક સાધનમાં ફેરવી નાખે છે અને ઘણીવાર માનવીય મૂલ્યો, સામાજિક ન્યાય એ બધાને બાજુ પર મૂકી દે છે.
અને પૈસાની જેમ જ રાષ્ટ્ર પણ, એ પણ આવી જ એક શક્તિશાળી વાર્તા છે.
ચોક્કસ. રાષ્ટ્ર રાજ્યની વાર્તા જુઓ તો ઇતિહાસમાં પ્રમાણમાં નવી છે, પણ અત્યારે તો અત્યંત પ્રભાવશાળી છે. એ શું કરે છે? આપણે એટલે કે એક રાષ્ટ્રના નાગરિકો અને તેઓ એટલે કે બીજા રાષ્ટ્રના લોકો, એમ બે ભાગ પાડી દે છે, એક દિવાલ ઊભી કરે છે. દેશભક્તિને ઘણીવાર સૌથી મોટો ગુણ માનવામાં આવે છે, જે ક્યારેક યુદ્ધ અને હિંસાને પણ યોગ્ય ઠેરવી શકે છે, નહીં? આ વાર્તા આપણને એક ઓળખ આપે છે, એક સમૂહનો ભાગ હોવાની ભાવના આપે છે. એ સાચું, પણ એની કિંમત પણ મોટી છે. ભાગલા, પૂર્વગ્રહ, સંઘર્ષ, આ બધું એમાંથી જ જન્મે છે. આપણી જે મૂળભૂત માનવતા છે કે પછી સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યેની આપણી જવાબદારી છે, એ બધું આ રાષ્ટ્રની વાર્તા હેઠળ દબાઈ જાય છે.
પૈસા, રાષ્ટ્ર અને તમે પ્રગતિની વાર્તાની પણ વાત કરી. લોહી એના વિશે શું કહે છે? શું એ આ બધાની પાછળ રહેલી કોઈક મૂળ વાર્તા છે?
હા, લોહી માને છે કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવેલી પણ હવે લગભગ આખી દુનિયામાં ફેલાઈ ગયેલી આ પ્રગતિની વાર્તા ખૂબ જ સમસ્યારૂપ છે. આ વાર્તા શું કહે છે? કે માનવ ઇતિહાસ એટલે સતત આગળ વધવાની કથા. અંધકારમાંથી પ્રકાશ તરફ, અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ, અને મુખ્યત્વે ટેકનોલોજી દ્વારા પ્રકૃતિ પર વધુને વધુ કાબૂ મેળવીને એક પ્રકારના પૃથ્વી પરના સ્વર્ગ તરફ જવાની યાત્રા.
માણસ વિરુદ્ધ પ્રકૃતિ જેવી વાત.
બરાબર. આ માણસ વિરુદ્ધ પ્રકૃતિની વાર્તાએ આપણને પ્રકૃતિથી જાણે અલગ પાડી દીધા, એના માલિક બનાવી દીધા. અને લ્યોય બહુ સ્પષ્ટપણે કહે છે કે આપણું આજનું જે પર્યાવરણીય સંકટ છે, ક્લાઇમેટ ચેન્જ હોય, જૈવ વિવિધતાનો નાશ હોય, આ બધું આ ખામીવાળી વાર્તાનું સીધું પરિણામ છે.
ઓહો બાપરે, તો આ બધી જટિલ અને ઘણીવાર નુકસાન કરતી વાર્તાઓની જાળમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? લોહી શું સૂચવે છે આ માટે?
લોહી મુખ્યત્વે વાર્તામાંથી જાગવાની વાત કરે છે, અને એના માટે ધ્યાન, મેડિટેશન અને માઇન્ડફુલનેસ જેવી પ્રેક્ટિસ મદદ કરી શકે છે. આ પ્રેક્ટિસ શું કરે છે? એ આપણને આપણા વિચારો અને લાગણીઓને એમના પર તરત પ્રતિક્રિયા આપ્યા વિના, એમને વળગી લેયા વિના, ફક્ત સાક્ષી ભાવે જોતા શીખવે છે. આપણે જોઈ શકીએ છીએ કે પેલી હુંની વાર્તા કેવી રીતે આપણા મનમાં સતત બન્યા કરે છે. આ જાગૃતિ એટલે દુનિયાથી ભાગી જવાની વાત નથી, પણ દુનિયાને વધુ સ્પષ્ટ રીતે પેલી વાર્તાઓના ફિલ્ટર વગર જોવાની વાત છે. જ્યારે આપણે જોઈ શકીએ કે આપણી માન્યતાઓ, આપણી ધારણાઓ કેવી રીતે વાર્તાઓ દ્વારા ઘડાયેલી છે, ત્યારે આપણે એમનાથી થોડા મુક્ત થઈ શકીએ છીએ.
પણ શું ખાલી આ જૂની વાર્તાઓ ઓળખી લેવી પૂરતું છે, કે પછી આપણે કંઈક બીજું પણ કરવાની જરૂર છે?
બહુ જ મહત્વનો સવાલ છે આ. અને લોએ સ્પષ્ટ કહે છે કે ના, ખાલી જૂની નુકસાનકારક વાર્તાઓનું વિશ્લેષણ કરવું કે એને તોડી પાડવું એટલું પૂરતું નથી. આપણે સભાનપણે ઇરાદાપૂર્વક નવી વાર્તાઓ બનાવવાની અને એને જીવવાની પણ જરૂર છે.
નવી વાર્તાઓ? કેવી વાર્તાઓ?
એવી વાર્તાઓ જે જીવનને પોષે, જે પરસ્પરાવલંબન પર આધારિત હોય, કરુણા પર, સહકાર પર અને પરિસ્થિતિકીય સંવાદિતા પર આધારિત હોય. આપણે એવી એક મહાન વાર્તા અપનાવવાની જરૂર છે જે કહે કે આપણે આ પૃથ્વીના માલિક નથી, પણ એના જ એક સંવેદનશીલ અને જવાબદાર ભાગ છીએ. આ એક સામૂહિક સર્જનાત્મક પડકાર છે એમ કહી શકાય.
આ ખરેખર બહુ વિચારવા જેવું છે. ચાલો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી એના મુખ્ય મુદ્દાઓ, મુખ્ય વિચારોને ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલો અને સૌથી મૂળભૂત વિચાર તો એ જ કે આપણી વાસ્તવિકતા મોટાભાગે વાર્તાઓ દ્વારા રચાય છે. આપણે જે માનીએ છીએ, જે અનુભવીએ છીએ, તે ઘણીવાર આપણે સ્વીકારેલી સહિયારી વાર્તાઓનું પરિણામ હોય છે.
બરાબર. અને આ વિચારને તરત જ આપણે આપણા રોજિંદા જીવન સાથે જોડી શકીએ. જેમ કે આપણા સમાજમાં, ગુજરાતમાં જ દાખલો લઈએ, સફળતાની વ્યાખ્યા શું છે? મોટાભાગે પૈસા, પદ, દેખાવ આ બધી બાબતો સાથે જોડાયેલી છે ને? આ પણ એક પ્રચલિત વાર્તા જ છે જેને આપણે કદાચ ક્યારે પ્રશ્ન પણ નથી કરતા.
હા, બીજો મુખ્ય વિચાર જે ખૂબ જ અંગત સ્તરે છે તે એ કે અહંકાર, એટલે કે આપણો હું, એ પોતે જ એક વાર્તા છે. આ જે સ્થિર અલગ હુંની કલ્પના છે, એ જ આપણી અંદર એક ખાલીપો, એક અસંતોષ પેદા કરે છે, જે દુઃખનું મૂળ બને છે.
હા, અને આ ખાલીપો ભરવા માટે જ આપણે પછી બહારની વસ્તુઓ પાછળ દોડીએ છીએ. ભારતીય પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઘણીવાર સામાજિક દબાણ હેઠળ અમુક ચોક્કસ વાર્તાઓ આપણા પર લાદવામાં આવે છે નહીં. જેમ કે ભાઈ, આટલી ઉંમરે લગ્ન થઈ જવા જોઈએ, સરકારી નોકરી જ સૌથી સારી કારકિર્દી છે, દીકરો જ કુળનું નામ રોશન કરશે.
બરાબર.
હવે આ સ્વવાર્તાઓ જ્યારે આપણી અંદરની ઈચ્છાઓ સાથે મેળ નથી ખાતી, ત્યારે એ સંઘર્ષ અને દુઃખનું કારણ બની શકે છે.
ત્રીજો મુદ્દો એ હતો કે વ્યક્તિગત વાર્તાઓની જેમ જ સામૂહિક વાર્તાઓ પૈસાની, રાષ્ટ્રની, ધર્મની, કોર્પોરેશન્સની, આ બધી પણ અતિશય શક્તિશાળી છે. એ આખા સમાજને આકાર આપે છે અને આપણા જીવનને ઘણી રીતે નિયંત્રિત કરે છે.
હા, અને એ હકારાત્મક અને નકારાત્મક બંને રીતે અસર કરે છે. દાખલા તરીકે, આપણા સમુદાયની કે આપણી પરંપરાની વાર્તાઓ આપણને એકતા, ઓળખ અને ગર્વની લાગણી આપી શકે છે. એ સારી વાત છે, પણ એ જ વાર્તાઓ ક્યારેક જ્ઞાતિભેદ, કોમવાદ કે બીજી સામાજિક બદીઓને પણ ટકાવી રાખવાનું કે મજબૂત કરવાનું કામ કરી શકે છે. એટલે આપણે કઈ વાર્તાઓને જીવી રહ્યા છીએ, કઈ વાર્તાઓને પ્રોત્સાહન આપી રહ્યા છીએ, એ વિશે સભાન રહેવું બહુ જ જરૂરી છે.
ચોથો વિચાર હતો જાગૃતિ વિશે. જાગૃતિ એટલે આ બધી વાર્તાઓને આપણી પોતાની અને સમાજની ઓળખવાની ક્ષમતા, કેળવવી, એને ફક્ત વાર્તાઓ તરીકે જોવાની ક્ષમતા, અને તમે કહ્યું એમ માઇન્ડફુલનેસ જેવી પ્રેક્ટિસ આમાં મદદ કરી શકે.
હા, અને આ કંઈ બહુ ગૂઢ કે અઘરી વાત નથી. સાવ સાદી રીતે જોઈએ તો રોજિંદા જીવનમાં પણ જ્યારે આપણે ગુસ્સામાં હોઈએ કે ચિંતામાં, ત્યારે એક ક્ષણ રોકાઈને આપણા મનમાં શું ચાલી રહ્યું છે એ જોઈ શકીએ, એ વિચારોને વાર્તા તરીકે ઓળખી શકીએ. જેમ કે, ઓકે, આ અત્યારે મારા મનમાં ડરની વાર્તા ચાલી રહી છે, અથવા આ ગુસ્સાની વાર્તા છે. આમ કરવાથી શું થાય, આપણે વિચાર સાથે એકદમ જોડાઈ જવાને બદલે એનાથી થોડું અંતર રાખી શકીએ. એનાથી આપણને શાંતિથી અને સ્પષ્ટ રીતે પ્રતિક્રિયા આપવાની તક મળે છે.
અને પાંચમું, અંતિમ અને કદાચ સૌથી આશા જગાવતો વિચાર, આપણે નવી જીવનને પોષતી વાર્તાઓ બનાવવાની અને જીવવાની જરૂર છે. ખાલી જૂની નુકસાનકારક વાર્તાઓને ઓળખીને એને નકારવી એ પહેલું પગલું છે, પણ સાચા પરિવર્તન માટે નવી દિશા આપતી, નવી પ્રેરણા આપતી વાર્તાઓ પણ એટલી જ જરૂરી છે.
બિલકુલ, અને આ કંઈ બહુ મોટી ક્રાંતિ કરવાની વાત નથી. શરૂઆતમાં આપણે આપણા કુટુંબમાં, આપણા મિત્રો સાથે, આપણા કામના સ્થળે નાની નાની વાર્તાઓ બદલવાથી શરૂઆત કરી શકીએ છીએ. જેમ કે, સફળતાનો અર્થ ખાલી પૈસા કમાવાને બદલે સંતોષ, સારા સંબંધો અને સમાજ માટે કંઈ કરવું એને પણ મહત્ત્વ આપીએ. પ્રકૃતિને જીતવાની વસ્તુ સમજવાને બદલે તેની સાથે સંવાદિતાથી, આદરથી જીવવાની વાત કરીએ. આવી નાની નાની વાર્તાઓ ભેગી મળીને એક મોટી નવી વાર્તા રચી શકે છે, નહીં?
ચોક્કસ. આ પુસ્તકમાં ખરેખર ઘણા એવા વાક્યો કે વિચારો છે જે સીધા મનમાં ઘર કરી જાય એવા છે. ચાલો કેટલાક એવા વિચારો પર ફરી એક નજર કરીએ જે આખી વાતનો સાર આપી દે.
હા, એક વિચાર જે મને વ્યક્તિગત રીતે ખૂબ સ્પર્શી ગયો તે આ છે, આપણે દુનિયામાં નથી જીવતા પણ દુનિયાની વાર્તામાં જીવીએ છીએ. કેટલું ગહન છે! આનો અર્થ એ થયો કે આપણી વાસ્તવિકતા ક્યારે સીધી શુદ્ધ નથી હોતી. એ હંમેશા આપણી માન્યતાઓ, આપણા પૂર્વગ્રહો, આપણી વાર્તાઓના ચશ્મામાંથી ફિલ્ટર થઈને જ આપણી પાસે પહોંચે છે. આપણે વાર્તા જોતા નથી, આપણે વાર્તા દ્વારા જોઈએ છીએ.
વાહ, ખૂબ સરસ. બીજો એક સશક્ત વિચાર છે, સ્વ એટલે કે અહંકાર કોઈ વસ્તુ નથી પણ એક વાર્તા છે જે આપણે સતત પોતાને કહીએ છીએ. આ સાંભળીને જાણે થોડો ભાર હળવો થઈ જાય એવું લાગે. જો હું માત્ર એક વાર્તા છે તો એનો મતલબ કે એ પથ્થરની લકીર નથી, એને બદલી શકાય છે, એને ફરીથી લખી શકાય છે. આપણે આપણી જાત વિશેની વધુ સારી, વધુ મુક્ત કરાવનારી વાર્તા પણ રચી શકીએ છીએ.
બરાબર. અને સામૂહિક સ્તરે જોઈએ તો આ વિચાર પણ બહુ મહત્વનો છે. પૈસા, કોર્પોરેશનો, રાષ્ટ્રો, એમની જે શક્તિ છે એ એમના ભૌતિક સ્વરૂપમાં નથી, પરંતુ એમનામાં રહેલા આપણા સહિયારા વિશ્વાસમાં છે. આ આપણને યાદ અપાવે છે કે સમાજના જે મોટા મોટા માળખાઓ આપણને અફર લાગે છે એ પણ આપણા સામૂહિક મન પર, આપણા વિશ્વાસ પર આધાર રાખે છે. જો આપણે આપણો વિશ્વાસ બદલીએ, જો આપણે કોઈ અલગ વાર્તામાં માનવાનું શરૂ કરીએ, તો આ માળખાઓ પણ બદલાઈ શકે છે. આ આપણને એક પ્રકારની એજન્સી આપે છે, નહીં? કે આપણે ખાલી નિષ્ક્રિય પ્રેક્ષકો નથી પણ પરિવર્તનમાં ભાગીદાર બની શકીએ છીએ.
હા, બિલકુલ. અને છેલ્લે પર્યાવરણના સંદર્ભમાં આ ચોંકાવનારો પણ મહત્વનો વિચાર, આપણું જે પરિસ્થિતિકીય સંકટ છે એ મુખ્યત્વે કોઈ ટેકનોલોજીની સમસ્યા નથી પણ વાર્તાની સમસ્યા છે. આપણને પ્રકૃતિ સાથેના આપણા સંબંધ વિશે એક નવી, વધુ સાચી વાર્તાની જરૂર છે, પરસ્પરાવલંબનની વાર્તા. આ વાત આપણું ધ્યાન ફક્ત ટેકનોલોજીકલ સમાધાનો શોધવાથી હટાવીને આપણી મૂળભૂત માનસિકતા, આપણી વિશ્વ પ્રત્યેની દૃષ્ટિ એને બદલવા પર કેન્દ્રિત કરે છે.
તો આ બધા સારા સારા વિચારો છે, પણ પ્રશ્ન એ થાય કે આને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારીએ. ચલો થોડી વ્યવહારિક વાતો કરીએ. વ્યક્તિગત સ્તરે શું કરી શકીએ? એક સરળ પ્રેક્ટિસ એ છે કે આપણા નકારાત્મક વિચારોને ઓળખીને તેને વાર્તા તરીકે લેબલ કરીએ. જેમ કે, જ્યારે મનમાં એવો વિચાર આવે કે હું પૂરતો સારો નથી, કે મારાથી આ નહીં થાય, ત્યારે મનમાં જ કહી શકીએ, ઓહ, આ તો પેલી હું પૂરતો સારો નથીવાળી જૂની વાર્તા ફરી શરૂ થઈ. આમ કરવાથી એ વિચારની જે પકડ હોય છે ને આપણા પર, એ થોડી ઢીલી પડે છે.
હા, એ વાત સાચી છે. અને સંબંધોમાં પણ આ સમજ બહુ કામ આવી શકે. જ્યારે કોઈની સાથે મતભેદ થાય ત્યારે તરત એવું વિચારી લેવાને બદલે કે સામેવાળી વ્યક્તિ ખોટી જ છે, આપણે એક ક્ષણ રોકાઈને વિચારી શકીએ એ કઈ વાર્તાના આધારે આવું વિચારી રહી હશે કે કરી રહી હશે. આનાથી આપણો ગુસ્સો થોડો ઓછો થાય અને કદાચ સામેની વ્યક્તિના દ્રષ્ટિકોણને સમજવાની શક્યતા વધે, સહાનુભૂતિ કેળવવામાં મદદ મળે છે, નહીં?
બરાબર. અને વ્યાપક સ્તરે જોઈએ તો આપણે જ્યારે પણ મીડિયા જોઈએ, જાહેરાતો જોઈએ, રાજકીય ભાષણો સાંભળીએ, ત્યારે આપણે સતત પોતાને પૂછી શકીએ, અહીં કઈ વાર્તા કહેવામાં આવી રહી છે, આ વાર્તા કોના હિતમાં છે, આ વાર્તા કઈ બાબતોને છુપાવી રહી છે અથવા કઈ બાબતો પર વધુ પડતો ભાર મૂકી રહી છે. આ સવાલો આપણને વધુ જાગૃત નાગરિક અને સમજદાર ઉપભોક્તા બનાવે છે. આપણે પેલી કંઈક ખૂટે છેની વાર્તાને ઓળખીને વધુ પડતી ખરીદી કરવાને બદલે ટકાઉ અને નૈતિક વિકલ્પો તરફ વળી શકીએ.
અને પર્યાવરણના સંદર્ભમાં પેલી માણસ પ્રકૃતિનો માલિક છે એ વાર્તાને આપણે સભાનપણે નકારી શકીએ અને એની જગ્યાએ માણસ પ્રકૃતિનો એક ભાગ છે એ વાર્તાને અપનાવી શકીએ. આ ખાલી માનસિક બદલાવ નથી, આનાથી આપણા કાર્યોમાં પણ ફરક પડે છે. જેમ કે પાણી બચાવવું, કચરો ઓછો કરવો, સ્થાનિક અને ઋતુ પ્રમાણેની વસ્તુઓ ખરીદવી, કે પછી પર્યાવરણ માટે કામ કરતી સંસ્થાઓને ટેકો આપવો, આ બધી ક્રિયાઓ માટે પ્રેરણા મળે છે. આપણે તહેવારોમાં દેખાદેખીના વપરાશને બદલે સાદગી અને પર્યાવરણને અનુકૂળ ઉજવણીની એક નવી વાર્તા શરૂ કરી શકીએ છીએ. આ આખી ચર્ચા પરથી મારા માટે તો સૌથી મોટો અહા મોમેન્ટ એ હતો કે અર્થતંત્ર હોય કે રાષ્ટ્ર હોય, જેવી આપણને એકદમ નક્કર અને મજબૂત લાગતી વ્યવસ્થાઓ છે એ પણ મૂળભૂત રીતે તો સહિયારા વિશ્વાસ અને વાર્તાઓ પર જ ટકેલી છે. આ જાણવું ક્યાંક ને ક્યાંક એક શક્તિનો અહેસાસ કરાવે છે કે પરિવર્તન અશક્ય નથી, કારણ કે વાર્તાઓ બદલી શકાય છે.
અને મને જે વાત સૌથી વધુ પ્રભાવિત કરી ગઈ એ છે કે કેવી રીતે આપણું અંગત દુઃખ, પેલી કંઈક ખૂટે છેની લાગણી જે પેલી હુંની વાર્તામાંથી જન્મે છે, અને આપણા જે મોટા સામૂહિક સંકટો છે જેમ કે પર્યાવરણીય વિનાશ હોય કે સામાજિક અસમાનતા, એ બધું એકબીજા સાથે જોડાયેલું છે. લોહી બહુ સરસ રીતે બતાવે છે કે આપણો જે આંતરિક ખાલીપો છે એ જ આપણને એવી બાહ્ય વાર્તાઓ જેમ કે અનંત ભૌતિક સંપત્તિ ભેગી કરવાની લાલસા તરફ ધકેલે છે, જે આખરે બધા માટે નુકસાનકારક સાબિત થાય છે. આ સમજાવે છે કે આંતરિક પરિવર્તન અને બાહ્ય પરિવર્તન એ એક જ સિક્કાની બે બાજુઓ છે, અને વાર્તા બદલવાની જે શક્તિ છે એ માત્ર એક ફિલોસોફિકલ વિચાર નથી, પણ વાસ્તવિક પરિવર્તન લાવવા માટેનું એક નક્કર સાધન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.